નમસ્કાર. આજની આપણી જ્ઞાનગોષ્ઠિમાં આપણે એક એવા લેખક વિશે વાત કરવાના છીએ જેમનું નામ એમ કહીએ કે પોતે જ એક આખો વિચાર બની ગયો છે, જ્યોર્જ ઓરવેલ.
હા, જ્યોર્જ ઓરવેલ, જો કે એમનું મૂળ નામ તો એરિક આર્થર બ્લેર હતું.
બરાબર. જેમનો જન્મ આપણા જ દેશમાં, ભારતમાં, મોતિહારી ખાતે 1903માં થયેલો
અને અવસાન 1950માં લંડનમાં.
ઓરવેલ એમ કહીએ તો માત્ર નવલકથાકાર નહોતા.
ના, બિલકુલ નહીં. એ ખૂબ જ સજાગ નિરીક્ષક હતા અને એમણે સત્તા, ભાષા અને સત્ય આ ત્રણેય વચ્ચેના જે ગૂંચવાડા ભર્યા સંબંધો છે ને, એને પોતાની કૃતિઓમાં બખૂબી વણી લીધા.
અને એટલે જ સવાલ થાય છે કે એમની વાતો આજે આટલા વર્ષો પછી પણ આટલી બધી પ્રસ્તુત કેમ લાગે છે.
આ સારો સવાલ છે અને એનો જવાબ શોધવા માટે આપણે એમના સમયને પણ સમજવો પડે.
હા, એમનો જે ઐતિહાસિક સંદર્ભ હતો એ.
ચોક્કસ. જુઓ, ઓરવેલ જે સમયમાં જીવ્યા અને લખ્યું એ સમયગાળો જ ભારે ઉથલપાથલનો હતો. પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું હતું અને એની રાખમાંથી એમ કહો કે નવી રાજકીય વિચારધારાઓ જન્મ લઈ રહી હતી,
જેમ કે ફાસીવાદ અને સામ્યવાદ.
હા, ફાસીવાદ અને સામ્યવાદ આ બંને વિચારધારાઓ યુરોપમાં ખૂબ ઝડપથી ફેલાઈ રહી હતી. પછી આવી આર્થિક મહામંદી, એણે તો આખા સમાજને હચમચાવી નાખ્યો.
અને સ્પેનિશ ગૃહયુદ્ધ જેવા સંઘર્ષો પણ થયા.
બરાબર. એણે તો બૌદ્ધિકોને પણ બે ભાગમાં વહેંચી દીધા હતા. એટલે આખો યુગ જ વૈચારિક અને રાજકીય સંઘર્ષનો હતો અને સાહિત્યમાં પણ એનો પડઘો પડતો હતો.
એ કઈ રીતે?
જુઓ, એક તરફ જેમ્સ જોયસ કે વર્જિનિયા વુલ્ફ જેવા હાઈ મોડર્નિસ્ટ લેખકો હતા, જેઓ વ્યક્તિના આંતરિક મનોજગત, ચેતનાના પ્રવાહ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરતા હતા. જ્યારે ઓરવેલનું ધ્યાન હતું બાહ્ય જગત પર, ખાસ કરીને રાજકીય વાસ્તવિકતાઓ અને સત્તાની રમતો પર. એ સમયે પ્રચાર એટલે કે પ્રોપેગેન્ડાનું જોર ખૂબ વધી રહ્યું હતું
અને રેડિયો જેવા નવા માધ્યમોનો પણ ઉપયોગ થતો હશે.
હા, રેડિયો જેવા નવા માધ્યમોનો દુરુપયોગ થતો હતો અને સૌથી મોટી વાત, રાજકીય હેતુઓ માટે ભાષાને તોડી મરોડીને રજૂ કરવાની વૃત્તિ ખૂબ વધી રહી હતી. આ બધી બાબતો ઓરવેલની મુખ્ય ચિંતા બની ગઈ.
અને ત્યાં એમની સ્થિતિ લોઅર અપર મિડલ ક્લાસ તરીકેની હતી, એટલે ઉચ્ચ મધ્યમ વર્ગના નીચલા સ્તરના.
બરાબર. અને એના કારણે નાનપણથી જ એમનામાં વર્ગભેદ અંગેની સભાનતા કેળવાઈ. પછી સેન્ટ સિપ્રિયન સ્કૂલના અનુભવો,
જેના વિશે એમણે પાછળથી લખ્યું પણ છે, સચ સચ વર ધ જોયઝ.
હા, એ અનુભવો કડવા હતા. ત્યાં એમણે વર્ગભેદ, ક્રૂરતા, સામાજિક દંભ આ બધું બહુ નજીકથી જોયું અને એનાથી એમનામાં સત્તા અને દંભ પ્રત્યે એક જાતનો અણગમો પેદા થયો.
પછી ઈટન જેવી પ્રતિષ્ઠિત કોલેજમાં પણ ભણ્યા શિષ્યવૃત્તિ પર.
હા, ત્યાં એલ્ડર્સ એક્સલે એમના શિક્ષક હતા. પણ કહેવાય છે કે ઓરવેલ અભ્યાસ પ્રત્યે બહુ ઉદાસીન રહ્યા અને એમનામાં સત્તા વિરોધી ભાવ વધુ દ્રઢ બન્યો.
અને એટલે જ કદાચ એમણે યુનિવર્સિટી જવાનું ટાળ્યું અને એક સાવ અલગ જ રસ્તો પસંદ કર્યો.
હા, બિલકુલ. અને એ રસ્તો હતો બર્મા, એટલે કે આજના મ્યાનમારમાં, બ્રિટિશ ઇમ્પિરિયલ પોલીસ ફોર્સમાં જોડાવાનું. 1922 થી 1927, 5 વર્ષ.
5 વર્ષ એ લાંબો સમય કહેવાય.
હા, અને આ અનુભવે એમને ખરેખર અંદરથી હલાવી દીધા. એમણે સામ્રાજ્યવાદી શાસનનું જે દમન હતું, જે અન્યાય હતો, એ બધું પ્રત્યક્ષ જોયું અને એમાં પોતાની જે ભૂમિકા હતી એના માટે એમને ખૂબ અપરાધ ભાવ થયો.
અને આ જ બધું એમની પહેલી નવલકથા બર્મીઝ ડેઝમાં દેખાય છે. નહીં?
ચોક્કસ. એ સંઘર્ષ, એ નૈતિક કટોકટી, એ બધું બર્મીઝ ડેઝ 1934નો આધાર બન્યું. આખરે 1927માં એમણે નોકરીમાંથી રાજીનામું આપી દીધું અને નક્કી કર્યું કે હવે લેખક બનવું છે.
પણ સીધા લખવાના બેસી ગયા?
ના, એ ઇંગ્લેન્ડ પાછા તો ફર્યા, પણ પછી એમણે જે કર્યું એ અનોખું હતું. જાણે કોઈ પ્રાયશ્ચિત કરતા હોય એમ એમણે જાણી જોઈને ગરીબીનો અનુભવ કર્યો.
ગરીબીનો અનુભવ એટલે?
એટલે પેરિસ ગયા, ત્યાં હોટેલોમાં વાસણ માંજવાનું કામ કર્યું. લંડનમાં આવ્યા તો રખડુઓ, ભિખારીઓ, બેઘર લોકો સાથે રહ્યા, એમના જેવા બનીને.
ઓ, શા માટે?
બિલ, એક તો પેલો સામ્રાજ્યવાદી ભૂતકાળનો બોજ હળવો કરવા અને બીજું સમાજના તળિયાનું સત્ય જાણવા. આ એક જાતનું સંશોધન પણ હતું અને આ અનુભવોમાંથી જ એમનું પહેલું પુસ્તક આવ્યું, ડાઉન એન્ડ આઉટ ઇન પેરિસ એન્ડ લંડન, 1933,
જે એક પ્રકારનું ઇમર્સિવ જર્નલિઝમ કહી શકાય.
હા, બરાબર. લેખક પોતે એ પરિસ્થિતિમાં જીવીને, અનુભવીને લખે અને આ પુસ્તક માટે જ એમણે પહેલીવાર જ્યોર્જ ઓરવેલ નામ અપનાવ્યું. એમનું મૂળ નામ એરિક બ્લેર વાપરવાનો માંગતા.
એટલે પોતાના ભૂતકાળમાંથી મુક્ત થવાની અને સમાજને તળિયેથી જોવાની એક કોશિશ, ખરેખર અસાધારણ કહેવાય. પણ એમના જીવનમાં અને વિચારોમાં સૌથી મોટો વળાંક તો સ્પેનિશ ગૃહયુદ્ધ લાવ્યો ખરું ને?
બિલકુલ, એ એમના જીવનનો કદાચ સૌથી નિર્ણાયક તબક્કો હતો. 1936માં એમણે ઇલિન ઓશોગનેસી સાથે લગ્ન કર્યા. એ પણ બૌદ્ધિક રીતે એમના સાથી બન્યા અને એ જ વર્ષે તેઓ ફાસીવાદ સામે લડવા માટે સ્પેન ગયા.
અને ત્યાં કયા જૂથમાં જોડાયા?
ત્યાં તેઓ POMU મિલિશિયામાં જોડાયા. આ એક રસપ્રદ જૂથ હતું. એ લોકો માર્ક્સવાદી હતા પણ સ્ટેલિનના વિરોધી હતા. શરૂઆતમાં ઓરવેલને ત્યાં ખૂબ ઉત્સાહ હતો. એમને લાગ્યું કે અહીં સાચા અર્થમાં સમાજવાદી ક્રાંતિ થઈ રહી છે.
એક આશા જન્મી હશે.
હા, પણ એ આશા બહુ જલ્દી ઠગારી નીવડી. એમણે પોતાની નજરે જોયું કે કેવી રીતે સોવિયત સંઘના સમર્થનવાળા સામ્યવાદીઓ પોતાના જ સાથી પણ અલગ વિચારધારાવાળા ડાબેરી જૂથોનો, એટલે કે POM જેવા જૂથોનો સફાયો કરી રહ્યા હતા. ક્રાંતિના નામે જ ક્રાંતિ સાથે વિશ્વાસઘાત થઈ રહ્યો હતો.
ઓહ, એટલે રાજકીય દાવપેચ અને ક્રૂરતાનો સીધો અનુભવ થયો એમને.
હા, અને એટલું જ નહીં, યુદ્ધમાં લડતા લડતા એક સ્નાઇપરની ગોળી એમના ગળાની આરપાર નીકળી ગઈ. તેઓ માંડમાંડ બચ્યા.
શું વાત કરો છો?
અને અંતે સ્થિતિ એવી ઊભી થઈ કે જે પક્ષ વતી તેઓ લડવા ગયા હતા એ જ પક્ષના સ્ટાલિનવાદી એજન્ટો એમનો શિકાર કરવા લાગ્યા. એટલે એમને અને એમના પત્ની ઇલિનને જીવ બચાવીને સ્પેનથી ભાગી છૂટવું પડ્યું. મતલબ કે એમણે સર્વાધિકારવાદનો જે ભય હતો એ માત્ર જમણેરી ફાંસીવાદમાં જ ન જોયો, પણ દાબેરી વિચારધારાના નામે ચાલતા સ્ટાલિનવાદમાં પણ એટલો જ જોયો.
ચોક્કસપણે, સ્પેનના આ અનુભવે ઓરવેલની જે સર્વાધિકારવાદ વિરોધી માન્યતાઓ હતી એને ખૂબ જ મજબૂત બનાવી દીધી. અને આ અનુભવોનું અત્યંત પ્રમાણિક અને શક્તિશાળી વર્ણન એમણે કર્યું એમના પુસ્તક હોમેજ ટુ કેટલોનિયામાં 1938માં.
આ પછી એમના લેખનમાં કોઈ ફેરફાર આવ્યો?
હા, આ પછી એમનું લેખન વધુ સ્પષ્ટ રીતે રાજકીય બન્યું. એમ કહી શકાય કે એમનું મુખ્ય યોગદાન એ છે કે એમણે રાજકીય લેખનને એક કલાત્મક ઊંચાઈ આપી.
અને એમની ભાષા શૈલી પણ ખાસ હતી ને, પેલી પ્લેન ઇંગ્લિશ વાળી વાત.
હા, એ બહુ મહત્વનું છે. એમણે સભાનપણે પ્લેન ઇંગ્લિશ, એટલે કે સાદી, સ્પષ્ટ, સીધી અને સચોટ ભાષા પર ભાર મૂક્યો. એ માત્ર દેખાવ માટે નહોતું,
એટલે એની પાછળ કોઈ વિચાર હતું. હા, એમના મતે જટિલ, ગોળગોળ, અસ્પષ્ટ ભાષાનો ઉપયોગ ઘણીવાર સત્યને છુપાવવા માટે, વાચકને ગૂંચવવા માટે થતો હોય છે, ખાસ કરીને રાજકારણમાં. એમનો પેલો પ્રખ્યાત નિબંધ છે, પોલિટિક્સ એન્ડ ધ ઇંગ્લિશ લેંગ્વેજ, એમાં એ સ્પષ્ટ કહે છે કે સ્પષ્ટ ભાષાનો મહાન શત્રુ અપ્રમાણિકતા છે.
વાહ, એટલે સ્પષ્ટ લખવું એ એક નૈતિક અને રાજકીય પગલું હતું એમના માટે.
બરાબર, સરમુખત્યારશાહી જે રીતે ભાષાનો ઉપયોગ કરીને સત્યને દબાવે છે એની સામે સ્પષ્ટ ભાષા એક હથિયાર છે.
અને ભાષા તથા સત્તા વચ્ચેના સંબંધ પરનું એમનું જે વિશ્લેષણ છે, ખાસ કરીને 1984માં, એ તો આજે પણ કેટલું સાચું લાગે છે.
હા, 1984-1949 એ તો એમના વિચારોની પરાકાષ્ઠા છે. એમાં એમણે ન્યૂ સ્પીકનો જે ખ્યાલ આપ્યો,
એટલે એવી ભાષા જે વિચારને જ સીમિત કરી દે.
હા, એવી ભાષા કે જેમાં સરકાર વિરોધી કે બળવાખોર વિચાર કરવો જ શક્ય ન બને, કારણ કે એના માટે શબ્દો જ ન હોય. પછી બીજો ખ્યાલ આપ્યો, ડબલ થિંક ન.
ડબલ થિંક એટલે?
એટલે એક જ સમયે બે પરસ્પર વિરોધી વાતોને સાચી માનવાની માનસિક ક્ષમતા. દાખલા તરીકે પાર્ટીના જે સૂત્રો હતા, યુદ્ધ એ શાંતિ છે, સ્વતંત્રતા એ ગુલામી છે, અજ્ઞાનતા એ શક્તિ છે,
આ તો તર્કની વિરુદ્ધ છે.
બરાબર, પણ પાર્ટી લોકોને આવું માનવા માટે મજબૂર કરે છે. આ રીતે ભાષા દ્વારા શાસકો લોકોની વિચારવાની પ્રક્રિયા પર જ કબજો જમાવી લે છે. અને બીજું, ઇતિહાસ પર નિયંત્રણ, એ કેટલું મહત્વનું છે એ પણ એમણે બતાવ્યું.
પેલો બીજો કોટ છે ને એમના પુસ્તકનો,
જે ભૂતકાળને નિયંત્રિત કરે છે તે ભવિષ્યને નિયંત્રિત કરે છે, જે વર્તમાનને નિયંત્રિત કરે છે તે ભૂતકાળને નિયંત્રિત કરે છે. એટલે કે શાસક પક્ષ સતત ભૂતકાળને, રેકોર્ડ્સને બદલતો રહે જેથી લોકોએ ભૂલી જાય કે સત્ય શું હતું, વાસ્તવિકતા પર જ પ્રશ્નાર્થ ઉભો કરી દે.
આ બધું સાંભળીને જ ડર લાગે એવું ચિત્ર છે. પણ આટલા ગંભીર અને જટિલ વિચારોને એમણે એનિમલ ફાર્મ 1945 જેવી આમ ઉપરથી સરળ લાગતી વાર્તામાં કેવી રીતે મૂકી દીધા?
એ જ તો ઓરવેલની કમાલ છે. એનિમલ ફાર્મ એમની પ્રતિભાનું ઉત્તમ ઉદાહરણ છે. આમ જોવું તો એ રશિયન ક્રાંતિ અને ત્યાર પછીના સ્ટાલિનના શાસન પર એકદમ ધારદાર કટાક્ષ છે. પણ એને રજૂ કેવી રીતે કરી? એક પશુઓની વાર્તા તરીકે.
એનો ઉપશીર્ષક પણ છે અ ફેરી સ્ટોરી.
હા, બરાબર. વાર્તા એવી છે કે પ્રાણીઓ પોતાના માલિક જે માણસ છે એની સામે બળવો કરે છે અને પોતાનું રાજ સ્થાપે છે. શરૂઆતમાં આદર્શ હોય છે કે બધા પ્રાણીઓ સમાન છે,
પણ પછી
ધીમે ધીમે ડુક્કરો જે સૌથી હોશિયાર મનાય છે એ લોકો સત્તા પર કબજો જમાવી લે છે અને બીજા પ્રાણીઓનું શોષણ શરૂ કરી દે છે. અંતે તો હાલત એવી થાય છે કે જે સિદ્ધાંતો માટે ક્રાંતિ કરેલી એ બધા જ સિદ્ધાંતો ઉલટાઈ જાય છે.
અને પેલો છેલ્લો નિયમ,
હા, એ સૌથી પ્રખ્યાત અને કટાક્ષપૂર્ણ નિયમ. બધા પ્રાણીઓ સમાન છે, પરંતુ કેટલાક પ્રાણીઓ અન્ય કરતા વધુ સમાન છે. આ એક જ વાક્ય આખી વાતનો સાર કહી દે છે. કેવી રીતે સારા આદર્શોનો ઉપયોગ કરીને જ સત્તા ભ્રષ્ટ થઈ શકે છે અને નવી અસમાનતા ઊભી કરી શકે છે.
અને એની સરળ શૈલીને કારણે આ પુસ્તક ખૂબ વંચાયું રહેશે.
હા, એનો બહોળો ફેલાવો થયો અને ઓરવેલના વિચારો સામાન્ય લોકો સુધી પહોંચ્યા, એ પણ એની મોટી સફળતા હતી.
એનિમલ ફાર્મ અને 1984 ઉપરાંત એમની બીજી કૃતિઓ પણ છે, જેમ કે પેલી ધ રોડ ટુ વિગન પિયર 1937. એમાં પણ એમણે મહત્વના મુદ્દા ઉઠાવ્યા હતા ને?
હા, ધ રોડ ટુ વિગન પિયરમાં એમણે ઉત્તર ઇંગ્લેન્ડના ખાણિયાઓ અને કામદાર વર્ગની જે દયનીય સ્થિતિ હતી એનું બહુ જ સચોટ અને સહાનુભૂતિપૂર્વકનું ચિત્રણ કર્યું છે અને સાથે સાથે મધ્યમવર્ગીય સમાજવાદીઓની ટીકા પણ કરી છે. એટલે આ બધી કૃતિઓ દ્વારા તેઓ સતત સત્તા, શોષણ, ગરીબી અને સત્યના પ્રશ્નો સાથે ઝઝૂમતા રહ્યા.
જો આપણે ઓરવેલની સરખામણી એમના સમકાલીન લેખકો સાથે કરીએ, દાખલા તરીકે એલ્ડસ હક્સલી, જેમણે બ્રેવ ન્યૂ વર્લ્ડ લખી, એ પણ એક ડાયસ્ટોપિયન નવલકથા હતી, તો બંનેમાં શું મુખ્ય તફાવત લાગે?
એક મોટો અને રસપ્રદ તફાવત છે. હક્સલીની જે ડાયસ્ટોપિયન દુનિયા છે બ્રેવ ન્યૂ વર્લ્ડમાં, એમાં નિયંત્રણ સુખ, આનંદ, ભોગવિલાસ અને ટેકનોલોજી દ્વારા લાદવામાં આવે છે. લોકોને એક પ્રકારનું ભ્રામક સુખ આપીને ગુલામ બનાવી દેવામાં આવે છે.
એટલે દમન દેખીતું નથી.
બરાબર. જ્યારે ઓરવેલની દુનિયા, ખાસ કરીને 1984માં, એ ભય, પીડા, સતત દેખરેખ અને સત્યના ક્રૂડ દમન દ્વારા નિયંત્રણની વાત કરે છે, ત્યાં દમન એકદમ સીધું અને સ્પષ્ટ છે.
એટલે બંને ભવિષ્યના ભયસ્થાનો તરફ જ ઇશારો કરે છે, પણ અલગ અલગ રીતે.
હા, ઓરવેલનું ધ્યાન રાજકીય સત્તાના સીધા ક્રૂડ દમન પર વધુ કેન્દ્રિત હતું. બીજા એક લેખક હતા, આર્થર કોસ્ટલર. એમની નવલકથા ડાર્કનેસ એટ નૂન પણ સ્ટાલિનના સમયના જે શુદ્ધિકરણ થયા હતા એના પર આધારિત છે અને સર્વાધિકારી શાસનમાં વ્યક્તિની મનોસ્થિતિનું ચિત્રણ કરે છે. એ ઓરવેલના કાર્યની થોડી નજીક ગણી શકાય.
પણ ઓરવેલની જે સ્પષ્ટ ભાષા અને રાજકીય સત્ય માટેની જે પ્રતિબદ્ધતા હતી,
હા, એ એમને ખરેખર અલગ પાડે છે.
અને ઓરવેલનો વારસો જુઓ, આજે પણ કેટલો જીવંત છે. ઓરવેલિયન શબ્દ જ આપણી ભાષાનો, આપણા રોજિંદા વ્યવહારનો ભાગ બની ગયો છે.
હા, એનો ઉપયોગ આપણે સરકારી દેખરેખ, પ્રચાર, ખોટી માહિતી ફેલાવવી, વાસ્તવિકતા સાથે છેડા કરવા, આ બધા માટે કરીએ છીએ.
શું તમને એવું લાગે છે કે આજના ડિજિટલ યુગમાં ઓરવેલની ચેતવણીઓ પહેલા કરતાં પણ વધુ પ્રસ્તુત બની ગઈ છે?
મને તો લાગે છે કે નિશંકાપણે વધુ પ્રસ્તુત બની છે. આજે આપણે જે યુગમાં જીવી રહ્યા છીએ, ડિજિટલ સર્વેલન્સ, આપણો ડેટા સતત એકઠો થઈ રહ્યો છે, સોશિયલ મીડિયા દ્વારા આપણા મંતવ્યોને ઘડવામાં આવી રહ્યા છે, ફેક ન્યૂઝ, ડીપ ફેક, વૈકલ્પિક તથ્યો, આ બધું શું છે?
એ ઓરવેલના બિગ બ્રધર અને થોટ પોલીસના ખ્યાલોનું આધુનિક સ્વરૂપ જ લાગે છે.
બરાબર. ભાષાનો ઉપયોગ કેવી રીતે અભિપ્રાયોને પ્રભાવિત કરવા અને સત્યને ધૂંધળું કરવા માટે થઈ શકે છે તે આપણે રોજબરોજ જોઈએ છે. આપણી અંગત ગોપનીયતા પર સતત જોખમ છે. ઓરવેલે જે ચેતવણી આપી હતી કે ટેકનોલોજીનો ઉપયોગ દમનકારી સાધન તરીકે થઈ શકે છે, એ આજે ભયાનક રીતે સાચી પડી રહી છે.
એટલે જ એમનું વાંચન આજે પણ એટલું જ, કદાચ વધુ જરૂરી છે.
હા, અને એમનો પ્રભાવ પણ જુઓ. માર્ગારેટ એટવુડ જેવા આધુનિક લેખકો, જેમણે ધ હેન્ડમેડ સ્ટેલ લખી, એમના પર પણ ઓરવેલનો સ્પષ્ટ પ્રભાવ દેખાય છે.
ઓરવેલે પોતે એમના લેખનના ઉદ્દેશ્ય વિશે ખૂબ સ્પષ્ટતાથી લખ્યું હતું એમના નિબંધ વાય આઈ રાઇટમાં.
હા, એ ખૂબ જ મહત્વનું વાક્ય છે. 1936થી મેં લખેલી દરેક ગંભીર કૃતિ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સર્વાધિકારવાદ વિરુદ્ધ અને લોકતાંત્રિક સમાજવાદ માટે લખાઈ છે, જે હું સમજું છું તે રીતે. આ વાક્ય એમના જીવનભરના કાર્યોનો સારાંશ આપી દે છે. એમના મનમાં સ્પષ્ટ હતું કે એ શા માટે લખી રહ્યા છે.
અને એ પણ જાણવા જેવું છે કે આટલા ગંભીર વિષયો પર લખનાર ઓરવેલે પોતાનું જીવન પણ કંઈ સહેલાઈથી નહોતું વિતાવ્યું. સતત બીમારીઓ સામે લડતા રહ્યા.
હા, ક્ષયરોગ એટલે કે ટીબી એમને આજીવન સતાવતો રહ્યો. અને નવાઈની વાત એ છે કે એમની સૌથી પ્રખ્યાત કૃતિ 1984 એમણે ગંભીર બીમારીની હાલતમાં સ્કોટલેન્ડના એક દૂરના એકાંત ટાપુ જુરા પર લખી હતી. એમને આદર તો મળતો, પણ તેઓ હંમેશા થોડા આઉટસાઇડર, સ્થાપિત વર્તુળોથી અલગ જ રહ્યા. એનિમલ ફાર્મને પ્રકાશિત કરવામાં પણ શરૂઆતમાં તકલીફ પડી હતી.
શા માટે?
કારણ કે એ પુસ્તક સોવિયત સંઘની એટલે કે સ્ટાલિનવાદની સ્પષ્ટ ટીકા કરતું હતું, અને એ સમયે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને પછી તરત જ બ્રિટન અને સોવિયત સંઘ મિત્ર રાષ્ટ્રો હતા, એટલે પ્રકાશકો ખચકાતા હતા.
પણ પછી એમના મૃત્યુ પછી એમની પ્રતિષ્ઠા ખૂબ વધી.
હા, ખાસ કરીને શીતયુદ્ધના સમયગાળામાં, ત્યારે લોકોને એમની કૃતિઓમાં ભવિષ્યની આગાહી દેખાઈ. એમને ભવિષ્ય દ્રષ્ટા તરીકે જોવામાં આવ્યા અને એમનો પ્રભાવ ખૂબ વધ્યો.
આખી ચર્ચા પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે ઓરવેલ આપણને સતત જાગૃત રહેવાનું, પ્રશ્નો પૂછતા રહેવાનું અને સત્યની શોધ કરતા રહેવાનું કહે છે. સત્તા સામે, ભાષાના દુરુપયોગ સામે અને આપણા પોતાના વિચારોની પ્રમાણિકતા જાળવવા માટે.
બરાબર કહ્યું તમે. અને આ જ વાત આપણને આજના આપણા અંતિમ ચિંતનાત્મક વિચાર તરફ લઈ જાય છે.
હા, કયું વિચાર?
વિચારે છે કે આપણે આજે એવા યુગમાં જીવી રહ્યા છીએ જ્યાં માહિતીનો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આપણી આસપાસ એટલી બધી માહિતી છે, પણ સાથે સાથે આપણી ધારણાઓને, આપણા મંતવ્યોને સૂક્ષ્મ રીતે ચાલાકીપૂર્વક પ્રભાવિત કરવાના પ્રયાસો પણ સતત થઈ રહ્યા છે.
આ તો રોજનો અનુભવ છે.
તો આવા સમયમાં ઓરવેલે જેની વાત કરી હતી, સ્પષ્ટ વિચાર અને બૌદ્ધિક પ્રમાણિકતા, એને આપણે વ્યક્તિ તરીકે કેવી રીતે જાળવી શકીએ? કેવી રીતે આપણે આ માહિતીના ધોધમાંથી, સત્યને અસત્યથી, વાસ્તવિકતાને ભ્રમણાથી અલગ તારવી શકીએ, જેથી આપણે આપણા પોતાના જીવન અને આપણા સમાજના ભવિષ્યને વધુ સારી રીતે, વધુ સત્યનિષ્ઠાથી ઘડી શકીએ?
આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે, જેનો જવાબ કદાચ આપણે દરેકે પોતાની રીતે શોધવાનો છે.
હા, આ પ્રશ્ન ઓરવેલ આજે પણ આપણને પૂછી રહ્યા છે એમ કહી શકાય. સમાપન પ્રસ્તુતિ પૂર્વ રેકોર્ડ કરેલ. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકતર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.